योगिन्द्रम् विश्ववन्द्यम् सकलगुणनिधिम् श्रीयुतम् स्वात्मनिष्ठम् क्लेशातीतम् ममेशम् ह्यचलसुखकरम् सच्चिदानन्दरूपम् शिष्याणाम् ज्ञानदम् तम् विगतमलयुतम् किङ्कराणाम् हृदिस्थम् सच्चिदानन्दरूपम् शिष्याणाम् ज्ञानदम् तम्। जय महाराजे, उपनिषदनो सिद्धांत पोताना जीवननी अंदर साकार करेलो छे। एटले जय महाराज नु स्वरूप पण सत चित आनंद स्वरूप छे। जे सत चित आनंद स्वरूप होय ए बीजाने पण एनु स्वरूप सत चित आनंद स्वरूप ना दर्शन करावे छे। पण दर्शन करावे केवी रीते? आ आत्मा सत्य स्वरूप छे, आ आत्मा आनंद स्वरूप छे, अने समझावु केवी रीते? निज स्वरूप आपणो पोतानु छे ए छे ज, छतांय आपणे एने ओळखता नथी। आपणो पोतानु छे थोय सद्गुरु ज्यारे एने ओळखावे त्यारे समझाय, ओहो आ मारू स्वरूप छे, हूँ आ छू। એવું એક આશ્ચર્ય થાય, એક આનંદ પણ આવે। પણ જ્યારે આત્માનું સતચિત આનંદ સ્વરૂપ ઓળખાય ત્યારે એ પ્રાપ્ત છે, એની પ્રાપ્તિ થઈ એમ કહેવાય। મારું છે પણ જડતું ના હોય, સમજાતું ના હોય, ઓળખાતું ના હોય, ત્યાં સુધી મારું મારું રહેતું નથી। પણ જ્યારે જડે ઘરમાં કોઈક વસ્તુ પૂર્વજોની મૂકેલી હોય અને એના તરફ લક્ષ ના હોય, ખ્યાલ હોય નહીં, ખબર જ ના હોય, પણ આકસ્મિક મળી જાય તો કેટલો આનંદ થાય, ઓહો આટલું બધું મળ્યું મને। એમ આપણા આ શરીર રૂપી ઘરમાં પણ આત્માનો સતચિત આનંદ સ્વરૂપ ખજાનો અઢળક પડેલો છે। બધું જ સુખ, બધો જ આનંદ, બધી જ શાંતિ એની અંદર ભરપૂર રહેલી છે। જીવનનો સાચો વૈભવ પણ એ સતથી જ આનંદ સ્વરૂપ આત્માની અંદર છે। પણ પોતાનો જ આત્મા પોતે ભૂલી ગયા છે, ખબર જ નથી ક્યાં છે, કેવો છે, શું છે। કોઈ દિવસ એનું નામ સાંભળ્યું હોય તો ખબર પડે ને કે મારામાં આત્મા છે, બસ શરીર જ દેખાતું હોય અને શરીરનો જ વૈભવ એને સમજાતો હોય। માત્ર શરીર જ સાચવવાનું, ખાવા પીવાનું, કોળવા પાથરવાનું, ઊંઘવાનું, આત્મા તો દેખાતો નથી, છે ક્યાં? આપણા જ ખિસ્સામાં આપણું પાકીટ હોય અને પાકીટના ઘણા ખાનામાં કોઈ એક અગત્યની વસ્તુ મૂકી દીધી હોય, સમય જતા ભૂલી જાય, ખબર ના રહે। પાકીટ ઘણાના પાકીટ એવા હોય છે ને, વર્ષો સુધી અંદર બધું એમનું એમ એમનું એમ એમ દેવું હોય, નીકળે જ નહીં વસ્તુનો કાગળિયા, ખરી વાત? તો આવું એક કાગળિયું બહુ જ અગત્યનું હોય ને, ઘણો સમય નીકળી જાય, પછી ખબર નથી ક્યાં મુકાઈ ગયું, બહુ અગત્યનું હતું, જરૂરનું હતું, ઘણું બધું નુકસાન થાય એવું છે, મળતું નથી, થાકી જાય મન, શોધ્યા કરે ઘરમાં, ન હાથમાં આવે, ન હાથમાં આવે, પછી એક દિવસ કઈક જરૂર પડશે પાકીટની અંદર બીજું કઈક શોધવા માટે, તે બીજું શોધતા શોધતા પેલું જડી ગયું, અરે હું કેટલા વખતથી શોધતો હતો, ખબર જ નથી કે મારા ખિસ્સામાં મારા પાકીટની અંદર મારી પાસે જ છે। જડ્યા પછીથી એમ થયું બહુ સરસ, આ તો અગત્યનું કિંમતી કાગળિયું હતું, હાશ। તો એમ આ આત્મ ચૈતન્ય આપણા પોતાની અંદર છે, પણ વિસ્મૃતિ આવી ગઈ છે, છે કે નહીં એની ખબર જ નથી, ભૂલી જ ગયા છે સંપૂર્ણ. જે સતચિત આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ રૂપમ, એને સમજવું કેવી રીતે, એને આપે કોણ, ક્યાંથી શોધી આપે, કોણ શોધી આપશે? શિષ્યાણામ જ્ઞાનદમ તમ, સદગુરુ હોય જે બ્રહ્મ તત્વ સુધી પહોંચેલ હોય, જેને આત્માનુભૂતિ કરી હોય, એ જ સતચિત આનંદ સ્વરૂપ આત્માના દર્શન કરાવે, એનો મેળાપ કરાવી આપે, એને શોધી આપે. જો આ છે તો શોધવાનું મેળવાનું સાધન કયું? શિષ્યોને જ્ઞાન આપનારા છો. જય મહારાજ, આપનું જ્ઞાન શિષ્યોને સતચિત આનંદ સ્વરૂપ સુધી સ્થિર કરવા ઠેરાવવા વાળું છે, અને એ આપ આપણા ગુરુ જ્ઞાન વડે, ગુરુ ગમ વડે આપ આપો છો. ગુરુગમ પદ સંગ્રહ અનેક વાર એનો એનો ઉલ્લેખ છે. તો ગુરુગમ શું હશે? જય મહારાજના શ્રીમુખના જ્ઞાનના શબ્દોનું નામ જ ગુરુગમ. જય મહારાજના જ્ઞાનના શ્રીમુખના એ શબ્દો વડે આત્માનો સાક્ષાત્કાર કરાવે, આત્માનુભૂતિ કરાવે, એનું નામ ગુરુગમ. અને ગુરુગમ વડે જ આપણે કઈક સમજી શકીએ. કોઈ માણસની ઉપર કઈ કામ કરાવતા એ ના આવડે ને, ગમ પડે છે કે નહીં? સાંભળ્યો છે ને શબ્દ? તો નથી સાંભળ્યો? ગમ છે કે નહીં? તો આ શું છે? તમે જે કાર્યમાં નિષ્ફળ ગયા છો, કામ ને પૂરું નથી થઈ શકતું તમારાથી, એટલા માટે પૂછે ગમ છે કે નહીં. પણ જયારે એ કામ પૂરેપૂરું સમજાઈ જાય ને, તો કે હા હવે ગમ પડી. તો સદગુરુ જે સમજણ, જે જ્ઞાન આપે, અને એ જ્ઞાન જયારે આપણું હૃદયમાં ઉતરે, હૃદય સ્પર્શી થાય, એ જ્ઞાનનો ની સમજનો સાક્ષાત્કાર થાય અને આપણને પૂરેપૂરી સમજાય, એનું નામ ગુરુગમ. વર્ગમાં બેઠા એ શાળામાં શિક્ષક ખૂબ સરસ રીતે સમજાવતો હોય, પણ છેલ્લી લાઈનમાં બેન્ચમાં બેઠા એ અને સમજણે ના પડતી હોય. ઘણું સમજાવે, સારામાં સારી રીતે સમજાવે, પણ એ ગુરુગમ એના એને સમજાય જ નહીં ને, એને વિષયમાં પાસ થાય જ નહીં. તો ગુરુગમ એ છે જે આપણને સમજાવે, શીખવાડે, એને બરાબર પચાવીને, એનો અનુભવ કરીને, એમાંથી શક્તિ મેળવીએ, અનુભૂતિ થાય. સત્સંગ કર્યો, રોજ આવીએ છીએ, રોજ સમયસર બેસી જઈએ છીએ, પણ એ જે કઈ સત્સંગ છે એ સારામાં સારી રીતે સમજાઈ શકે આપણા જીવનમાં, આપણા જીવનના વ્યવહારમાં, આપણી સમજમાં એવી રીતે ઉતારી દઈએ કે આપણી શાંતિ જોખમાય નહીં, આપણા મનમાં ક્લેશ સહેજે ન આવે, ગમે તેવી પરિસ્થિતિ હોય તો. હા ભાઈ, થઈ ગયું જાણું છું, પણ શાંતિ છે, ધીરજ. જે ધીરજ રાખવાની વાત છે અને સત્સંગ દ્વારા જે કઈ મેળવ્યું છે એને આપણા જીવનની સાથે થોડું 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 મેળાવ કરતા રહીએ, એને મેળવતા રહેવું પડે, મેળવતા રહેવું પડે કે આ સાંભળું છું એ પ્રમાણે છું, નથી તો લાવ એ પ્રમાણે પ્રયત્ન કરું, છું તો બરાબર છે, આગળ વધુ. આમ સત્સંગને મેળવવો પડે, અને મેળવતા મેળવતા બરાબર વ્યવસ્થિત થઈ જાય ને, આમ કરીને ફિટ કર્યું ને, પછી એમાં પાણી ભરો જોઈએ, એક ટીપું પાણી નીચે પડે, કેમ બરાબર એનો મેળ થઈ ગયો છે. તો સત્સંગનો એટલો બધો મેળ સુમેળ થઈ જાય કે જેમ આપણી આ કરેલી સ્થિતિની અંદરથી આ બે હાથની વચ્ચેથી પાણીનું એક ટીપું ના પડે નીચે, એમ એને સંગ્રહી રાખી શકાય. બસ સત્સંગને પણ એ રીતે આપણા જીવનની સાથે મેળ બેસાડવાનો સુમેળ, કે પ્રમાણે મનની શાંતિ રહે છે ખરી? ચકાસી જુઓ, વસ્તુ અઘરી છે. પરીક્ષાઓ આપ્યા કરીશું તો પાસ તો થઈશું જ, ગુસ્સો આવી જાય, આવવા દો. પણ આ મેં સાંભળ્યું છે ને, આનું શું? તો એ સાંભળ્યું છે અને મારા ગુસ્સાની વચ્ચે કેટલું અંતર છે, શાને કારણે અંતર છે, તપાસો. આમ તપાસતા તપાસતા ક્યારેક એવી સ્થિતિ આવશે કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે એ તરફ આંધળા બનીને ઢસડાઈ નહીં પડીએ. સમજાય કે આ ખોટું છે? વાત સાચી, ખોટું છે એની સમજ આપણા પોતામાં આવી જવી જોઈએ. પછી ખોટું હોવા છતાંય જીદ કરીને ના અહમ હું, ત્યારે એનું નામ અજ્ઞાન. એ ગુરુગમ ગળે ન ઉતારી શકે, એટલો એનામાં અહંકાર અને એનું અભિમાન, અને એને કારણે એ ક્યારેય જીવનમાં શાંતિ ન મેળવી શકે, સુખી ન થઈ શકે. અહંકાર અભિમાન ને ખોજો રે, ખોટા હું પદ ને ખોજો રે. ખોટો અહંકાર જીવનમાં ક્યારે થવા દેવો નહીં. ભલે એક વાર તાત્કાલિક એ તમારો અહંકાર પોસાતા તમને લાભ દેખાશે, પણ સમય જતા ભયંકરમાં ભયંકર નુકસાન આપણું જ, આપણા જીવનનું, આપણી માનસિકતાનું, આપણી શાંતિનું. અને જયારે આપણી માનસિકતા આપણી શાંતિ આપણે ગુમાવી બેસીએ, ક્યાં જઈને ઉભા રહેશો? કારણ કે જ્યાં રહેવાનું છે એ ઘર આપણું જ હરગી રહ્યું છે, અણસમજથી, અહંકાર ને લીધે. તમે જઈ જઈને ક્યાં ઉભા રહેશો? જ્યાં જશો ત્યાં એ તમે તમારી સાથે જ છો. તમે તમારું મન, તમારો અહંકાર તમારી જોડે જ છે. સળગાવી દેશે. કોઈ પણ વ્યક્તિની ઈર્ષા કરો ને, ત્યારે એ વ્યક્તિ તો તમને જોતો રહેશે કે આ કેવો ઈર્ષાળુ છે. પણ એ ઈર્ષાની આગથી તમે ભડભડ ભડભડ બળ્યા કરતા હશો, એને કશું જ નહીં થાય. તમે જેની ઈર્ષા કરો છો એ તમને હસે છે. નુકસાન ઈર્ષા કરનાર થાય છે, હળગી રહ્યો છે, અશાંતિ. એટલે સૌથી પહેલા આપણી જાતને સમજતા શીખીએ કે હું કોણ છું. આ બધી સમસ્યાઓની વચ્ચે, આ બધી ઉપાધિઓની વચ્ચે દુખી થનારો એ હું છું? તો દુઃખ તો બધું શરીર અને મનને છે. હું આત્મા તરીકે મન અને શરીરથી શ્રેષ્ઠ ચૈતન્ય છું, અને મારા આધારે તો આ મન અને શરીર કામ કરે છે, જીવે છે. પણ જો આત્મા જ શરીરમાં એને શક્તિ કે ઉર્જા ન આપે તો બેમાંથી એક જીવતા રહી શકે ખરા? તો એટલી જ સમજણ રાખીએ કે હું શરીર નથી. આ જે મન દુખી કરે છે એ મન હું નથી. મન અને શરીરથી હું જુદો છું. એનું નામ સચ્ચિદાનંદ સ્વરૂપ. આનંદ સ્વરૂપ છું, સત્ય સ્વરૂપ છું, અને ચિત્તની અંદર આ બે વૃત્તિઓ છે એટલે ચિત્ત સ્વરૂપ છું. આ વસ્તુ જયારે પૂરેપૂરી જય મહારાજ સમજાવે ત્યારે શિષ્યાણામ જ્ઞાનદમ તમ, શિષ્યોને જ્ઞાન આપવા વાળા છો. કેવું જ્ઞાન આપવા વાળા છો? પરમ જ્ઞાન. અને એ લે કોઈ અનુભવી પરાપારની પેર. એ તો કોઈ અનુભવી હોય ને એ જે જ્ઞાનને સમજી શકે, પર અને અપરથી પણ ઉપર. આ છે આપણા આત્મ તત્વના ઊંડા જ્ઞાનની સમજ. ગુરુ મહારાજ આપે ને અને આપણામાં દ્રઢ થાય તો સમજવાનું, આનું નામ ગુરુગમ. જે મહારાજ એટલે સુધી કહ્યું જેને ગુરુ ગમ હોય તેને કહેજો. કેટલી સરસ વાત કહી. અધિકારી હોય તો પદ કેવું રે, નહીં તો ગાડું મૌન ગ્રહું. સુખસાગર મહાસુખમાં રહેજો. જય મહારાજ પોતાની જાતને જ કે શા માટે બીજા ભેંસ આગળ ભાગવત કરવું. ન અધિકારી હોય એને શા માટે કહેવા જવું, અધિકારી હોય તેને પદ કહેજો. કેટલો સરસ જય મહારાજના શ્રીમુખ નું વચન છે. નહીં તો ગાઢું મૌન, એની આગળ બોલાય જ નહીં. બીજા શબ્દોમાં કહીએ તો સોનાની જાળ પાણીમાં નખાય નહીં. ત્રીજી વાત કરીએ તો ભેંસ આગળ ભાગવત થાય, મૌન રહેજો. અને જે મળ્યું છે એને આનંદથી આપણા પોતાની અંદર આપણે પોતે જ આનંદ કરો, ભોગવો એને. સુખ સાગર મહાસુખમાં રહેજો. પદોની અંદર તો એટલા બધા ગુઢ રહસ્યો છે, એટલા બધા વેદના મંત્રો છે અંદર. એક એક પંક્તિ, એક એક મંત્ર છે વેદનો. જો સમજાય તો એક પદની અંદર છે કે એને નામ રૂપ આકાર નથી, એને હાર્યું હશે સૌ કથી કથી. આત્માને નામ નથી, રૂપ નથી, આકાર નથી. અને સમજાવવા માટે કેટલું બધું અજ્ઞાન હરી લીધું હશે, હરી લીધું બધું. માત્ર આત્માનું દર્શન કરાવ્યું, આત્માને ઓળખાવ્યો. અને કો સંતે કહાડ્યો સભરમથી, કોઈક એવા વીરલા સંતે જે અનુભવ્યું છે આ સંસાર સાગરનું મંથન કરીને. કોઈ સંતે કહાડ્યો સભરમથી, આખા સંસારનું મંથન કર્યું. સંસારમાંથી ઘણું બધું નીકળે, જેમ પુરાણની વાત આવે છે ને, દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું, વૈભવે નીકળ્યા, અમૃતે નીકળ્યું અને ઝેર પણ નીકળ્યું. આપણા દરેકના જીવનની અંદર આપણા જીવનનું મંથન કરો, બધું જ નીકળશે. કમાણીના હાથી ઘોડા ઐરાવત બધું નીકળશે. અને જીવનની અંદર જ્યાં આનંદ અને પ્રેમ હોય તો એના અમૃત પણ નીકળશે. અને સંઘર્ષ ને વેર જે રહેશે ત્યાં આગળ હળાહળ વિષ પણ નીકળશે. આ આપણા જીવનનું મંથન છે. તો જો મંથનમાંથી આટલું બધું નીકળતું હોય અને એ ઝેર પણ નીકળે ને, દરેકના જીવનમાંથી ઝેર તો જીવન મંથન કરો જોઈએ. તમારા સુખ ભોગના અમૃતે નીકળવાના અને ક્લેશ રાગ દ્વેષના હળાહળ ઝેર પણ નીકળવાના. આ જીવન મંથન. અને જીવન મંથનમાં કઈ કમાયા છો કે તો સારા કઈક વૈભવને પણ લાવીને વસાવશો, હાથી ઘોડા ઐરાવત. એ કથા પુરાણની કોઈ બીજા સમુદ્રની નથી. કો સંતે કહાડ્યો સભરમથી, કોઈ સંતે, અનુભવી સંતે આખા સંસારનું મંથન કરી, જીવનનું મંથન કરીને બતાવ્યું કે આત્મા એ જ પરમ સત્ય તત્વ છે. જેમ વલોવીએ, ઠંડુ પાણી રેડીએ, ગરમ પાણી રેડીએ, ઝેડકા મારીએ, ફેલાઈ ગયું હોય તો પાછું વધારે ઠંડુ પાણી નાખીએ, પણ માખણને પકડમાં લાવીએ, એમ આત્માને પકડમાં લેવા માટે અનેક મંથન કરવા પડે. તે એ મંથન જય મહારાજે કરી આપ્યા. કો સંતે કહાડ્યો, કહ્યું જો આપણા જીવનનું તત્વ માખણ એ આપણો આત્મા, જોઈ લો. તો આવું સતચિત આનંદ સ્વરૂપ ચૈતન્ય એ મારું સ્વરૂપ છે, તે હું છું. અને એ જ્યારે સદગુરુ પાસેથી આપણને પ્રાપ્ત થાય, એ ગુરુગમ ત્યારે આપણને પચે, એનું માખણ નીકળે. અને માખણને પછી ચિંતન કરતા કરતા આપણે તાવીએ, ચિંતન મનનથી, તો એમાંથી સરસ મજાનું સ્વાદિષ્ટ સુગંધીદાર શક્તિ આપે એવું ઘી મળે. ગુરુગમ, ગુરુગમને સમજવા માટે હંમેશા સત્સંગની આવશ્યકતા છે. સત્સંગ સિવાય ગુરુ ગમ તમારી પાસે પડ્યું હોય તોય તમને ઓળખાય નહીં. બને એવું આપણે જ એકવાર એવું બનેલું. કાચના આવા બે મોટા મોટા ટુકડા હતા, અટવાયા કરતા હતા. તે પછી એક દાડો કચરો કાઢતા કાઢતા ને બહાર ફેંકી દીધા રસ્તા ઉપર. પછી કોઈક દાડો આવું કર્યું તો કે તો સ્ફટિક હતા મોટા મોટા, પારસ મણી ફેંકી દીધો. કેમ? ઓળખ્યું નતું. એમાં જીવનને ઓળખ્યું નથી એટલે જ્યાં ત્યાં એને વેડફી માર્યું, ફરવામાં, નિંદાઓમાં, ભોગોમાં, કુટેવોમાં વેડફી માર્યું. છેલ્લે ખબર પડી, અરે જીવન પૂરું થવા આવ્યું, હવે કશું બચ્યું નથી હાથમાં. પારસમણી, આ જીવન એ પારસમણી છે. પણ એને ઓળખાવે કોણ? પેલા બે કાચના ટુકડા કરીને બહાર ફેંકી દીધા પછી ખબર પડી. એમ આ જીવન પણ એક પારસમણી છે. આ શરીરની અંદર બેઠેલ જે આત્મચેતના તત્વ છે એ જ સાચો પારસમણી છે. પારસમણી લોખંડને સોનું બનાવે. આપણો આત્મ તત્વ એ પારસમણી છે. એ પારસમણી જ્યાં સુધી આ શરીરની અંદર લગોલગ સ્પર્શ છે ત્યાં સુધી આ શરીર સોના જેવું. જેટલા ઓપરેશન કરવા એ લાખો ખર્ચવા તો ખર્ચી નાખો, ઘર વેચવું પડે, જમીન વેચવી પડે, વેચી નાખો, પણ આ પારસમણીથી સ્પર્શ થતા શરીરને સુવર્ણમય છે, ટકાવી રાખો. પણ પારસમણી એમાંનો ખોવાઈ ગયો, ફેંકાઈ ગયો, પછી આ શરીરને આખા વિશ્વના સંસારનું મોટામાં મોટું પ્રદૂષણ, આપણું જ શરીર જેને સોનું માનીએ. પણ સોનું ક્યાં સુધી હતું? પારસમણી આત્મા હતો ત્યાં સુધી. તો આ બધી વાતો વડે આપણે એટલું દ્રઢ કરીએ કે શરીર ક્ષણભંગુર છે, મૃતધર્મ છે, નાશવંત છે, પણ એની અંદર રહેલી જે ચેતના તે હું છું આત્મા સ્વરૂપે, અને એ શાશ્વત છે. કોઈ પણ વિચાર વડે, કોઈ પણ વાત વડે, કોઈ પણ સમજણ વડે આટલું સમજાઈ જાય ને એનું નામ ગુરુગમ, કે બસ મેં મારા આત્માનું સ્વરૂપ ઓળખી લીધો, હું આત્મા છું, શરીર હું નથી. ગમે એટલી પીડા થાય, ગમે એટલા કરે તો શરીરને થાય છે, મને ક્યાં છે. આમ દ્રઢતા આવે ત્યારે સમજવાનું ગુરુગમ પરિપક્વ થઈ. ગુરુગમને, ગુરુના જ્ઞાનને સમજી લેવું એનું નામ ગુરુગમ છે. તો સતચિત આનંદ સ્વરૂપ એ મારા આત્માનું છે. પણ શિષ્યાણામ જ્ઞાન દમતમ, એ તો જય મહારાજ જે વિભૂતિ જ, જે પરમ તત્વ છે, એ જ આ જ્ઞાનને ગળે ઉતારી શકે, અને એ જ જેની પાસે છે એ બીજાને આપી શકે છે. તમારા ઘરમાં, તમારા ખિસ્સામાં જે કંઈ હશે એ તમે બીજા કોઈને સદભાવપૂર્વક આપી શકશો. પણ તમારા મનમાં, તમારા જીવનમાં પાપ, કુટેવો, વાસનાઓ અને વ્યસનો હશે તો તમે બહુ તો બીજા માણસને એ જ આપશો જે તમારી પાસે છે. જે મારા સ્વયં તો પરબ્રહ્મ સ્વરૂપ છે, ગુરુ બ્રહ્મ, ગુરુરેવ પરબ્રહ્મ, રોજ આપણે કહીએ છીએ. તે પરમાત્માનું સ્વરૂપ પરબ્રહ્મ સ્વયં પોતે જ આત્મતત્વ છે, ઓળખી લીધેલું છે. તો એ જ સદગુરુ શિષ્યાણામ જ્ઞાન દમતમ, શિષ્યોને સાચું જ્ઞાન આપી શકે. બીજી બધી વાતો કરે તમને આનંદિત કરવાની, તમારી પાસેથી વસ્તુ લેવા માટે, એ જ્ઞાન નથી. પણ તમારા વાસ્તવિક સ્વરૂપનું દર્શન કરાવી, તમને આ જે શરીરરૂપી જેલ છે એ એમાંથી આત્મ તત્વને છોડાવવા માટેનો પ્રયત્ન જે કરે એ સદગુરુ, અને એ જે જ્ઞાન આપે એનું નામ ગુરુગમ. તે ગુરુગમને ઓળખવા માટે સદગુરુની પાસે જવું પડે. ઉપનિષદમાં કહ્યું છે કે સદગુરુની પાસે કેવી રીતે જવું શિષ્ય જ્ઞાન મેળવવા માટે. ગચ્છેત સમિત પાણી, ખાલી હાથે નહીં જવાનું. ફળ છે, ફૂલ છે, અક્ષત છે, સેવા છે, એ લઈને જાઓ. કે આપ અમને આટલું બધું અમૂલ્ય જ્ઞાન આપો છો તો અમે આપને શું આપી શકવાના હતા? આ ચપટી ચોખા મૂક્યા. પેલા ઘરડા નાની નાની ડોસીઓ હોય ને, તે કાવડી કોથરી રાખે અને કેડે વારેલી હોય, એમાં ચોખા હોય, ભગવાનને પ્રણામ કરે અને એના ઉમરે મૂકે ચાર દાણા અને પગે લાગે કે અમારી પાસે તો કઈ નથી, આપે અમારા જીવનનો ઉદ્ધાર કર્યો છે, અમારા જીવનની અંદર સાચી સમજણ આપે આપી છે, અમને પુણ્ય કરતા શીખવાડ્યું છે, અમારા જીવનને આપણે આપે શુદ્ધ બનાવ્યું છે, અમે આપને બીજું કોઈ શું આપી શકીએ? ઋણ ચૂકવીએ છીએ. સેનાથી? ચાર દાણાના ચોખાથી. તો સદગુરુ પાસે જ્ઞાન મેળવવા જવાનું હોય ત્યારે સદભાવપૂર્વક પ્રેમ લઈને જાઓ, આદર લઈને જાઓ, ભક્તિભાવ લઈને જાઓ, તો એ જરૂર એમનું જ્ઞાન તમને આપશે. શિષ્યાણામ જ્ઞાનદમ તમ, અને એમાંથી શું મળશે? વિગત માલયું તમ, આપણા અંતઃકરણના કેટલાય બધા ક્લેશોને જે મારા ધોઈ કાઢશે. જય માતા.